குக்ஷிரத்னம் ஷத்ஜே கர்வாத்மஜம் ராஜச்சந்திர மஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜச்சந்திர ஜ்ஞான் மந்திர், ராஜ்கோட், ரவிவார், 23 மார்ச் 2008. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத்தி, கிரம்வார், பத்திர சுவாத்தியாய், பத்திராங்க 493 આપણો સ્વાધ્યાય ચાલુ છે. જે જે પુરુષોને એ 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. આદિ વ્યાધિ ઉપાધિ સર્વસંગથી રહિત થયા છે, થાય છે અને ભવિષ્યકાળમાં પણ તેમ જ થશે. જીવને આત્માનો નિશ્ચય થવો જોઈએ. પ્રારંભ અધ્યાત્મનો ત્યાંથી છે. આત્માનો નિશ્ચય ન થાય, બધી યાત્રા કઈ દિશામાં ચાલશે? ક્યાંય ને ક્યાંય લક્ષ્યની સ્પષ્ટતા ન હોય તો જીવ રોકાઈ જાય, ભ્રમણામાં સરી પડે, અનેક પ્રકારના મમત્વમાં ફસાઈ જાય, અભિપ્રાયમાં રોકાઈ જાય, માન્યતામાં અટવાઈ જાય અને લાગે કે હું તો ઘણું કરું છું, કેટલું બધું હું કરું છું. આવી પ્રકારની ભ્રાંતિ થાય. આત્માનો નિશ્ચય થવો જોઈએ. કૃપાળુ દેવ કહે છે કે 6 પદ સપ્રમાણ આત્માનો નિશ્ચય થવો જોઈએ. આત્માનો નિશ્ચય એટલે શું? બસ હું આત્મા છું, બે નથી, હું આત્મા છું એમ નહીં. 6 પદ સપ્રમાણ એ રીતે આત્માનો 6 પદની સર્વાંગતા કર નિર્ધાર. તું નિર્ધાર કર 6 પદની સર્વાંગતાના આધાર ઉપર. એક એક પદ ઉપર વિચાર કરીને નિશંક થા, નિર્વિકલ્પ થા. પ્રત્યેક પદ એ આત્માનું સ્વરૂપ છે. આ સપ્રમાણ જ્યારે થાય, કોઈ ન્યૂનાધિકપણું નહીં એમાં. અને બીજી અપેક્ષા, પ્રમાણ સહિત, પ્રમાણ અનુભવ પ્રમાણ આવે, આગમ પ્રમાણ આવે, યુક્તિ પ્રમાણ આવે અને અનુભવ પ્રમાણ આવે. આત્માના નિશ્ચયને અનુભવ પ્રમાણ જોઈએ, કારણ કે આ કોઈ રૂપી પદાર્થની વાત નથી. અને અનુભવ પ્રમાણ એટલા માટે મળે કે કોઈ અન્યની વાત નથી. તમે એમ કહો કે બીજાનો અનુભવ મારે કેવી રીતે કરવો, તો ન થાય. પરનો અનુભવ પોતાથી ક્યારેય 100% થાય નહીં. ભાઈ, તમે જે રીતે વિચારો છો એ જ રીતે હું કેવી રીતે વિચારી શકું અથવા હું કેવી રીતે માની શકું? તો ક્યાંય જગતમાં એવી માન્યતાનો મેળ 100% ન થાય. પણ તારે તારી માન્યતા તો 100% થાય કે નહીં? આત્માનો અનુભવ છે એ પોતાનો છે. એટલે કૃપાળુ દેવે કહ્યું કે એક જીવ આ જીવ સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય નથી. કારણ કે જે સમજવું છે તે પોતાનું સ્વરૂપ સમજવું છે, અને પોતે પોતાથી ગુપ્ત રહેવું શી રીતે બની શકે? એટલે પોતાનું, બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે ન સમજાય, ન પકડાય, કોઈ છુપાવે, આપણી પહોંચ ન હોય, એ વાત નથી. અહીંયા અનુભવ પ્રમાણ, સ્વપ્રમાણ, આત્માનો નિશ્ચય કર. આ 6 પદ અનુભવ પ્રમાણ થાય. જે પુરુષને આત્માનો નિશ્ચય થયો છે, એટલે કહ્યું કે પરમ પુરુષના વચને સ્વચ્છંદથી નહીં, મતિ કલ્પનાથી નહીં, ગમે તે શાસ્ત્રો વાંચી લીધા એનાથી નહીં, ગમે તે ગાથાઓ ગોખી લીધી એનાથી નહીં, પરમ પુરુષના વચને એ વચનની પ્રતીતિ આવે, એ વચનનો અનુભવ આવે. પરમ પુરુષ જેને કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવનું પ્રતિબંધપણું નથી, એવો પુરુષ જ્યાં ત્યાં રોકાઈ જાય એ પરમ પુરુષની વાત નથી. અહીંયા આપણે ગમે તે પ્રકારના ઘેલા કાઢીને ગમે તેને પરમ પુરુષ બનાવી દઈએ છે. અહીંયા પરમ પુરુષની વ્યાખ્યા સ્પષ્ટ છે, ઓળખ એની સ્પષ્ટ છે. પરમ ભાવમાં જે સ્થિત છે અને જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના કોઈ પણ પ્રતિબંધ પણ જેને ક્યારેય કદી વધતું નથી, ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર જે વિચરે છે, એવા પુરુષ. પુરુષનો વિચાર કર તો પૂર્ણ પુરુષનો વિચાર કર, ગમે તેનો નહીં કર. કોઈ પણ ચલણી સિક્કો ચાલે તો એ 100% સાચો હોય તો જ ચાલે, પણ 50% તો છે ને બરોબર છાપતો છે ને, પછી પાછળ ભલે ભૂસાઈ ગયું છે પેલી કેટલી રકમનો સિક્કો છે એ 60% તો સારું છે ને, આ નોટ મારી 60% હારી છે ને, 60%ની વાત નથી, 100% જોઈએ. નોટમાં 10 આંકડા છે, 4 ફાટી ગયા છે, કાંઈ વાંધો, 6 તો છે ને તારી પાસે, 6 થી નો હાલ. પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટેનું આલંબન પણ પૂર્ણ જોઈએ. આપણી સ્ટેવ એ પડી છે દુનિયાની અંદર કે કંઈ ને કંઈ પ્રકારનું આપણે સમાધાન કરી લઈએ છીએ. આત્માનો નિશ્ચય પરમ પુરુષના વચને થવો જોઈએ. પરમ પુરુષની ઓળખાણ જોઈએ, પરમ પુરુષના લક્ષણો જાણવા જોઈએ. આપણે ગયા સ્વાધ્યાયમાં આ બધું પત્રાંક 400, પત્રાંક 789 વગેરે લીધા હતા કે પરમ પુરુષની દશાનું વર્ણન પરમ પુરુષ 79-79 પત્રમાં કહ્યું હતું કે કોણ પરમ પુરુષ હોઈ શકે. એના વચનથી આત્માનો નિશ્ચય થવો જોઈએ. જે જે પુરુષોને એ 6 પદ સપ્રમાણ આત્માનો નિશ્ચય થયો છે પરમ પુરુષના વચને, તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. આદિ વ્યાધિ ઉપાધિ સર્વસંગથી રહિત થયા છે અને ભવિષ્યકાળમાં પણ તેમ જ થશે. એ મુક્ત થશે, આદિ વ્યાધિથી રહિત થશે, સર્વસંગથી રહિત થશે, અસંગ અવસ્થા પોતાની પ્રાપ્ત કરશે, શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરશે. એમાં કોઈ ભ્રાંતિને અવકાશ નથી. પણ કોણ પ્રાપ્ત કરશે? જેને આત્માનો નિશ્ચય થયો છે તે. કેવા આત્માનો? 6 પદ સપ્રમાણ આત્માનો. કેવી રીતે? પરમ પુરુષના વચન. જો બરોબર વાતને બેસાડી દઈએ તો ટૂંકી થઈ જાય, મુદ્દાની થઈ જાય. જો આત્મા પ્રાપ્ત કરવો છે તો પછી આડી અવડી ભાંજગોળમાં પડવાની કાંઈ જરૂર નથી. સીધી વાત, ટૂંકી વાત, સ્પષ્ટ વાત, સાદી વાત, સરળ વાત, સચોટ વાત, પરમ પુરુષના વચનનો એક આ અતિશય હોય છે કે એની વાણીમાં સચોટતા હોય છે. પણ આપણને એ સચોટતાનું વેદન થતું નથી. ક્યારેક એવું બને કે આપણે આપણામાંથી બહાર ન આવીએ, એના પ્રત્યેની ભક્તિ આદર અર્પણતા ન હોય, તો આપણને એની વાત ત્યારે ઉતરે નહીં. આપણે આપણા મનના ઘોડામાં હોય ત્યારે હામો માણસ ગમે તે કહેતો હોય એની વાત આપણને કેટલી પકડાય? એ તો સરસ વાત કરે છે, બહુ મજાની વાત કરે છે, પણ આપણો ઉપયોગ આપણું મન ચારે બાજુ ગઢ મથલમાં વિક્ષેપ થઈને દુનિયાભરમાં રમે છે અત્યારે. બેઠો છે અહીંયા, ઉપયોગ ક્યાં છે? જગતમાં. આમ તેમ અહીંયા હશે, આનું આમ હશે, તેમ હશે, અહીંયા બેઠો બેઠો કાંઈક ક્યાં કેટલી જગ્યાએ કેટલી પ્રકારના સાંસારિક વ્યવહારની અંદર ફરતો હોય. તો પરમ પુરુષના વચને પણ આપણી જ્યાં સુધી અર્પણતા ન હોય ત્યાં સુધી આપણને વાત પકડાય પણ નહીં. એટલે જ્ઞાનીઓ કહે છે કે સાંભળ્યું તે અનંતવાર, પણ તને પરિણામ ન થયું. કારણ કે એ વચનોમાં તદ્રુપતા ન થઈ, જ્ઞાનીના વચનમાં તદ્રુપતા ન થઈ, ઓતપ્રોત થઈ જવો જોઈએ. સરસ ઉપનિષદની અંદરની એક વાત આવે કે આત્મા છે, એની વાત બહુ સરસ રીતે આવે કે પ્રજ્ઞાનમ બ્રહ્મ અયમ આત્મા તત્ત્વમ અસી, અને પછી કે સોહમ, અને પછી કે અહમ બ્રહ્માસ્મિ. એમાં શિષ્ય પ્રશ્ન કરતો જાય ને ગુરુ જવાબ આપે, એમાં એક છેલ્લો જવાબ બહુ મજાનો છે કે આત્મા મળશે એટલે શરૂઆત તો એ થાય કે શોધો ને મળે, અંતર શોધ કરો તો મળે, આમ કરે તેમ કરે. તો છેલ્લે ગુરુએ કીધું કે જ્યાં સુધી શોધનારો હશે ત્યાં સુધી નહીં મળે. જ્યાં સુધી શોધનારો છે ત્યાં સુધી આત્મા નહીં મળે. વાત સમજાય પકડાય? જાઓ ખોજી હોગા તબ તક આત્મા નહીં મિલેગા, ખોજ કરો. જબ ખોજી નહીં રહેગા તો વો સ્વયં મિલેગા. અપરોક્ષ, આ પ્રત્યક્ષ ને અપરોક્ષ નો ભેદ, હું સ્વયં આત્મા છું. કોને મારે શોધવો છે? અરે આખા જગતને જાણી શકું એવું મારું સામર્થ્ય છે, એ જ હું આત્મા છું. સમસ્ત વિશ્વ મને જ્ઞેયપણે જણાય છે, આ જાણનાર એ હું છું. સમસ્ત વિશ્વના પદાર્થો મને દેખાય છે જેવા છે તેવા, એ દેખનાર હું છું. એની બધી ભાવ પર્યાય પકડાય છે મને, એ ભાવ સ્વરૂપ તે હું છું. હું ચૈતન્ય સ્વરૂપ છું. હવે ખોજી નથી, જેની ખોજ કરવી છે તે સ્વયં પોતે છે. વિચારને જ્યાં સુધી આ વિચારની ધારાને અંદર 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 લઈ જઈએ અને અભેદ અનુભૂતિમાં આવી જઈએ, પ્રોસેસ છે, પ્રક્રિયા છે, ધીરે ધીરે અવાય. પહેલા તો બધું આ દેખાય છે, દુર્યોધનને આખું ઝાડ દેખાય, પહાડ દેખાય, યુધિષ્ઠિરને વળી થોડું દેખાય, પણ અર્જુનની દ્રષ્ટિ જ્યારે આવે કે મને તો મારા સ્વ સ્વરૂપ જાણનાર જ્ઞાતા સિવાય બીજું કંઈ વેદાતું નથી, જે જણાય છે આટલી બધી વસ્તુ એ પાછળ પણ, એનો મતલબ કે મારું અસ્તિત્વ મને વેદાય છે, હું છું તો જ જણાય છે ને.
સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખ ભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ.
બનારસીદાસજી સમયસારની નાટિકાની રચનાની અંદર જીવના લક્ષણો કીધા, એમાં એક લક્ષણ કીધું ઉર્ધતા, ઉર્ધ્વપણું. આ એક લક્ષણ છે. એ ઉર્ધ્વપણું એ છે કે પેલા મારું અસ્તિત્વ છે તો આ બધું દેખાય છે ને જણાય છે. આ મને જેટલા વિકલ્પો આવે છે, જેટલા વિચાર આવે છે, મારી જેટલી જાણકારી છે, આ બધામાં પેલા હું છું તો છે બધું. પ્રથમ મારા અસ્તિત્વની સ્થાપના થયા વિના આખું જગત કંઈ દેખાય એમ, કશું જ જણાશે નહીં. કારણ કે જાણનાર નથી તો કોણ શું જણાય? કોટી કોટી પ્રકાશિત સૂર્ય ચંદ્રની આવી જબરદસ્ત ક્રાંતિ છે, રત્નોની મણીની, દીપકની આવા બધા જબરજસ્ત જગતને પ્રકાશનાર અજવાળનારા છે, પણ એને કોણ પ્રકાશે છે? એને પ્રકાશનાર તો અંદર રહેલું ચૈતન્ય છે. એ ચૈતન્ય નથી તો કોટી કોટી સૂર્યને કોણ પ્રકાશે? સૂર્ય જગતને પ્રકાશે છે, પણ સૂર્યને કોણ પ્રકાશે છે? દીવો ઓરડાને પ્રકાશે છે, પણ દીવાને કોણ પ્રકાશે છે? પોતે નથી કઈ. આવું ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ, આંખો વહી જાય તો પોતે પ્રકાશે કે નહીં, કોણ આવ્યું એને કહી દે કે નહીં? પણ જો મગજની અંદર હજી કેટલા આપણને તો હાલે છે, અરે તારી આખી ઇન્દ્રિયો પાંચે પાંચ સમાપ્ત થઈ જાય તો તું ક્યાંક પાછો બીજે જાણકાર તરીકે જ પેદા થાય. તારે બીજું શીખડાવવું પડશે, પણ જાણવાનું નહીં શીખવાડવું પડે. બીજી જગ્યાએ ગયો અને કોઈ પણ પ્રકારના જે પીડાઓ છે ગર્ભની અને ચેવનની, એ કોણ અનુભવ કરશે? કોણે તને શીખડાવ્યું? સુખ દુઃખનું વેદન કોણ કરશે? એ બધું છે ખરું, અંધકાર છે, દુઃખ છે, આ છે, તે છે, પણ એ જાણ્યું કોણે? આવું પોતાનું સ્વરૂપ છે. શોધના રસે તો નહીં મળે, એ અવસ્થા સુધી જવું પડે. આત્મ સ્વરૂપની શોધની આ સાધના છે. શોધ કરનારે પોતાને જ શોધવાનો છે. પરમ પુરુષના વચને આ સ્થિતિ શક્ય બની શકે, કારણ કે જ્ઞાની પુરુષ પહેલા કહે છે કે તું છો મોક્ષ સ્વરૂપ. ભલા માણસ, તું મોક્ષને મેળવવા માટે, મોક્ષને પામવા માટે આ ચારે બાજુ દોડાદોડ કરે છે, તો સાંભળ અમારું વચન કે તું કોણ છો. પાંચમું પદ કે તું છો એ નિત્ય છો, ક્યારેય નહોતો એમ નથી અને ક્યારેય નહીં હો એમ પણ નથી, પણ કર્મની અંદર અટવાઈ ગયો છો, કર્મનો કરતા ભોગતા છો, એ કર્મનું ટળવાપણું છે. અને એ જો કર્મ ટળી જાય તો તું મોક્ષ સ્વરૂપ છો. જે તું છો, જે તું નિત્ય છો, એ જ તું મોક્ષ સ્વરૂપ છો. આ ધર્મનો મર્મ સમજાવવાનો છે. અમારે આથી વિશેષ તને કંઈ કહેવાનું નથી. તું શું ધર્મ લઈને નીકળો છો બહારની દુનિયામાં? સ્વને તો ઓળખતો નથી, સ્વને જાણતો નથી, તો ધર્મનો મર્મ શું? ધર્મનો મર્મ તો પોતાને જાણવું. કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મન, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેતનું કર વિચાર તો પામ. અધિક શું કહીએ? કર્મરૂપ દેહ તને જે મળ્યો છે તે તું નથી, પછી મનુષ્યનો હોય કે કોઈ પણ ગતિનો કોઈ પણ યોનિનો હોય, તે તું નથી. દેહ તે તું નહીં, દેહને જાણનાર તે તું, દેહને દેખનાર તે તું. એક આટલી સમજ આવી જાય, એક આટલી ચિનગારી પ્રગટી જાય જ્ઞાનની, કે જે જે સમયે જ્યાં જ્યાં દેહના જે જે પ્રકાર ધારણ કર્યા છે તે દેહ તે હું નહીં, આવા અનંત દેહ સમાપ્ત થયા છે, અનંત મૃત્યુના અનુભવ કર્યા છે, પણ હું તો શુદ્ધ ચૈતન્ય અવિનાશી તત્વ છું અને ઉપયોગી છું. દેહ નાશ થયા પછી મારા ઉપયોગનો નાશ નથી થયો, હું છું જ એવો હું. આ ધર્મનું મર્મ આ જ છે, જ્યારે ધર્મ કરવો છે, જ્યારે ધર્મની રુચિ છે, જ્યારે ધર્મમાં પુરુષાર્થ લાગ્યો છે, તો કરવાનું શું? સ્વરૂપને પ્રાપ્ત કર, નિજને ઓળખી લે, નિજ પદને પ્રાપ્ત કરી લે. જો આત્માનો નિશ્ચય ન થયો તો કહેવાતો બધો ધર્મ પુરુષાર્થ વ્યર્થ થશે. સંસારના અનેક ઉપક્રમ કર્યા, એમ એક વધારે, મેં બહુ ધંધો કર્યો, આટલા વર દુકાને ગયા, એટલા વર અપાસરામાં ગયા, બીજું શું કહ્યું? કઈ પરિણામ નથી, કઈ પરિણામ નથી. આત્માનો નિશ્ચય ન થયો, બહુ જ મહત્વની વાત, વેધક વાત છે. અમે સત્સંગ કરીએ, સ્વાધ્યાય કરીએ, ભક્તિ કરીએ, વ્રત તપ કરીએ, બધી જ પ્રકારના અનુષ્ઠાનો કરીએ, આત્માનો નિશ્ચય નથી કરતા, થતો નથી. નથી કીધો કોઈએ આત્મા. આ આત્મા તો એવો છે કે કોઈએ બતાવ્યો જ નથી. તો કે ના, પરમ પુરુષોએ તો એના બોધમાં, એની દેશનામાં આત્મા યથા તથ્યો વક્તવ્યપણે જે પ્રમાણે કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કયો છે. તો કયો છે તો શું વાંધો છે? એણે જે કહ્યો છે એ મને પકડાતો નથી, એણે જેમ કહ્યો છે તેમ મને પકડાતું સમજાતું, એ જે કહે છે તેમ નહીં, પણ મારું અંદર અવડચંડાઈ આડળ આડી આવ્યા કરે. જ્ઞાનીઓ એ તો થયા છે, ભૂતકાળમાં થયા છે, વર્તમાનમાં છે, ભાવિ કાળમાં પણ થશે. અને સૌ જ્ઞાનીઓએ સ્વરૂપને પ્રાપ્ત કર્યા પછી એ સ્વરૂપનું વ્યવધાન જે છે એ પણ કર્યું છે. પણ જીવની મુશ્કેલી એ છે, એનો સ્વચ્છંદ ટળતો નથી. અંદર રહેલું અભિમાન, દાપણ, અનુમાન, જાણકારી, તર્કશક્તિ, બુદ્ધિ, વ્યભિચારી બુદ્ધિ, એને સમર્પિત ભાવે એ જ્ઞાની પુરુષના વચનને ગ્રહણ કરી શકતો નથી. એ જ્યારે જ્યારે કંઈ વચનને કહેવું હોય ત્યારે પોતાની અંદર કંઈક ઉમેરણ કર્યા કરે છે અને કા કંઈક બાદ કરે, જેમ છે તેમ. પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. આધિ વ્યાધિ ઉપાધિ સર્વસંગથી રહિત થયા છે. જેણે આત્માનો નિશ્ચય કર્યો પરમ પુરુષના વચને, એની અવસ્થા કીધી. આ છ પદનો પત્ર આત્મ સાક્ષાત્કારની આ જડીબુટી છે, સંજીવની પત્ર છે. એનું વારંવાર ઘોલણ કરીએ, મનન કરીએ, ચિંતન કરીએ, ધ્યાન કરીએ, અનુપ્રેક્ષા કરીએ, દિગંબરમાં પ્રતિક્રમણ કરાવે છે. એ પ્રતિક્રમણમાં કાયો સર્ગની અંદર આ છ પદના પત્રનો કૌશક થાય છે. એટલે કૌશક અવસ્થાની અંદર શરીરને ભૂલીને, કાયો સર્ગ કરીને, કેવળ આત્મામાં રહીને આ છ પદનો પત્ર સાંભળવાનો હોય છે, એની વિચારણા કર. છ પદનો પત્ર ગોખણપટ્ટીનો વિષય નથી, ભાવનાનો વિષય છે. આ અનુપ્રેક્ષાનો વિષય છે, આ ધ્યાનનું સૂત્ર છે, કરવું પડે. જેને જેને આ મુક્ત થવું છે તેણે આ મંત્ર જે છે જ્ઞાની પુરુષોએ આપ્યો છે એ પકડવો પડે. આત્માનો નિશ્ચય કરવો છે, સ્વરૂપનો નિશ્ચય કરવો છે. અને સ્વરૂપ છ પદથી સિદ્ધ છે એમ જ્ઞાની પુરુષ કહે છે તો મારે એ છ પદથી સિદ્ધ સ્વરૂપ એનું જ ઘોટણ કરવું છે. અને છ પદ બાબતની અંદર હું નિર્વિકલ્પ કેમ થાવ, જેથી મારી સમ્યક સમજણ આવી જાય. તો એ કે છે સર્વસંગથી રહ્યા થયા છે, થાય છે અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે. આટલો ઉપકાર જ્ઞાની પુરુષોનો, પરમ પુરુષોનો, સત્પુરુષોનો આ જીવ ઉપર છે. એણે પોતે સ્વયં મુક્ત થયા અને જગતના જીવોને મુક્તિની વિદ્યા આપી. એ સ્વયં શાંતિને પામ્યા અને જગતના જીવો પણ શાંતિ પામે એ માટેનું એને સૂત્ર આપ્યું. એ સ્વયં સમાધિને પ્રાપ્ત થયા અને આવી સમાધિ જગતના પ્રત્યેક જીવને પ્રાપ્ત થાય એ માટે એમણે સમાધિનો મંત્ર આપ્યો. આવા પુરુષને કૃપાળુ દેવ કહે છે એનો કેટલો બધો ઉપકાર છે, જેને આ કડી કાળની અંદર પણ ચારે બધું છિન્ન ભિન્ન થતું જાય છે, ખંડ ખંડિત થતું જાય છે, સતના તો ચૂરે ચૂરા ઉડી જાય છે, એવા અસતના પ્રભાવના યુગની અંદર જન્મેલા આપણે હત પુણ્ય અને હિન ભાગી, એને માટે જ્યારે પુરુષોએ આવો સરસ મજાનો બોધ આપ્યો હોય તો એની કેટલી મહત્તા છે. કૃપાળુદેવ કહે છે જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવા વાળો સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કયો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. જુઓ આ કૃતકૃત્યતાની પ્રાર્થના છે. હવે જે કૃપાળુદેવે પદ છ પદની નિરૂપણા કરી, છ પદનું મહાત્મ્ય બતાવ્યું અને આવું મહાત્મ્ય આપનાર જે સત્પુરુષો જ્ઞાની પુરુષો છે એના પ્રત્યે કૃતજ્ઞતા આ જીવને કે હે પ્રભુ આપના થકી હું મારા સ્વરૂપનો નિશ્ચય પામ્યો, મને દ્રષ્ટિ મળી, તામે શું પુરુષાર્થ કરીશ પણ મને દ્રષ્ટિ મળી. એના પ્રત્યેનો જે અહોભાવ છે જ્ઞાની પ્રત્યેનો, પરમ પુરુષો પ્રત્યેનો કે ઓહો આપે શું મારા જીવન, અને જ્યાં સુધી અહોભાવ ન આવે ત્યાં સુધી વચનનું મહાત્મ્ય પણ વેદાય નહીં. તો સત્પુરુષ પ્રત્યે કેવો અહોભાવ, આ પોતે તો એ ઉત્કૃષ્ટ જ્ઞાન દશામાં છે તો પણ એણે આવા અનંતા જ્ઞાનીઓનો કેવો વિનય કર્યો છે. ચાર નમસ્કાર કર્યા છે, જેમ 437ના પત્રમાં આત્મા સંબંધી કૃપાળુ દેવે ચાર વંદના તીર્થંકર દેવને કરી છે. તીર્થંકર દેવે ચાર વંદના કરી છે, એમ અહીંયા સદગુરુને ચાર વંદના કરી છે. સત્પુરુષને છ પદના પત્રમાં ચાર નમસ્કાર સત્પુરુષને કર્યા છે, પરમ પુરુષને કર્યા છે, ત્યાં તીર્થંકરને કર્યા છે. પહેલો નમસ્કાર, જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવા વાળો સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કયો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. કયા સત્પુરુષને નમસ્કાર છે ભૂલીએ નહીં જરાય, ક્યાંય ભમાવીએ નહીં, ક્યાંય આપણી જાતને ખોટે ખોટા તર્કમાં ન ચાલી જઈએ. વાત એક જ છે, બે વાત મૂકી છે એની અંદર, જન્મ જરા મરણનો નાશ કરવા વાળો. એટલે જે સત્પુરુષોએ ઉપદેશ આપ્યો છે કયો ઉપદેશ, જન્મ જરા મરણનો નાશ કરવા વાળો નંબર વન, અને બીજું સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો, પોતાના નિજ પદમાં સ્વસ્વરૂપમાં સહજ અનાયાસ વિના પ્રયત્ને અવસ્થાન થવું, સ્થિત થવું, પોતાના સ્વરૂપમાં સ્થિત થવું, આત્મરમણતા થવી, આત્મસ્થિરતા થવી, આવો ઉપદેશ જેને કીધો છે એ સત્પુરુષની વાત છે. 692માં કીધું કે આશ્રય કોનો કરવો? જન્મ જરા મરણાદિનો નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેને વિશે વર્તે છે તેવા પુરુષનો આશ્રય જીવને જન્મ જરા મરણાદિનો નાશ કરી શકે, કેમ કે તે જ યથાસંભવ ઉપાય છે. આ પુરુષે તો બહુ ટૂંકમાં સંક્ષિપ્ત બધી વાત મૂકી છે, પણ અગાધ 14 પૂર્વના બધા મર્મ ખેંચી ખેંચીને આ પત્રોના વાક્યમાં મૂકી દીધા છે, ગૂંથી લીધા છે. સમગ્ર વિતરાગ માર્ગ વચનામૃતમાં ગૂંથાઈ ગયો છે. હવે તો એને એમાંથી શોધવો પડે. જેમ અનંત ફૂલની માળા છે, એમાંથી તને ખબર પડવું જોઈએ કયું ફૂલ ક્યાં છે, કેવી રીતે ગૂંથાયું છે. માનતમ સૂર્યે જેમ કહ્યું કે મેં પ્રભુ તમારી સ્તુતિની માળા ગૂંથણી કરી છે, એમાં શ્રીમદ રાજચંદ્રજીએ વિતરાગના કથનોની પુષ્પની માળાની ગૂંથણી કરી છે. પ્રત્યેક ફૂલ એની અંદર છે. ટૂંકો સમય હતો એટલે વાત સંક્ષિપ્ત રૂપમાં મૂકી છે. સત્પુરુષ એ જ કે જે જન્મ જરા મરણાદિનો નાશ કરવા વાળો ઉપયોગ ઉપદેશ આપે, આ એક, અને બીજું સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ. અમારે સાહેબ બીજા ઉપદેશને શું કરવો હવે, ઘણી વાર લીધા અને દીધા તો ઠીક છે, પણ આ જીવે ઉપદેશ દેવામાં પણ કઈ બાકી રાખી? કૃપાળુ દેવે કીધું છે કે અનંત વાર સિદ્ધપદનો ઉપદેશ દીધો છે એને, અનંત વાર સિદ્ધપદનો ઉપદેશ દીધો છે. કોઈની સાથે વાત કરતો હોય તો જાણે પોતે સર્વજ્ઞ, એમાં શું આવો ને, હું તમને ના સમજ્યા, આમાં તો આમ છે, આમાં આમ, જેને બધું સમાધાન પોતાની પાસે છે. ગૌતમથી એ તેડો ગણતર કરતા એવો ઉભરો આવે છે ને ભાવનો, અજ્ઞાનનો ઉભરો છે ને. જો જ્ઞાન હોય તો કે જ્ઞાનીના વચન વાંચ, વિચાર, તને કંઈક એમાંથી ગીતા મળશે, દર્શન મળશે. આપણે એ વિચન ઉપર વિચાર કરીએ તો મારે તને કંઈ કહેવાનું નથી. આ વિનય છે, પણ આવવો બહુ કઠિન છે. એટલે આવા અધૂરિયા હોય તો આપણે એને સત્પુરુષ કહી દઈએ. જેને જન્મ જના મરણાદિનો ઉપદેશ લઈને સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનું એ કહે છે કે નહીં એ આપણને ક્યાં ખબર પડે? આપણે તો કલાક દોઢ કલાક સાંભળ્યું, વાહ બહુ અદભુત, બહુ મજા આવી ગયો, બહુ સરસ કીધું. શું કીધું બીજેથી પૂછો તો એ ખબર નથી હો. તો ડોબા શું મંડાણો છો તું, બહુ સરસ કીધું. તારી પાસે શું મેળવવું છે? જન્મ જરા મરણનો નાશ કરવા વાળી વાત કોઈ છે એની પાસે? અનંત કાળનું આ અનાદિનું પરિભ્રમણ સમાપ્તતાને પામે એવી કોઈ વાત છે? બાકી તો બધી વાત છે વ્યવહારની, જવાબદારીઓ, એને શું કરવું છે એવું ઘણી સાંભળી, અને સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો. આ આત્મા પોતાના સ્થાનથી ભટકી ગયો છે, પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ ગયો છે, ચારે બાજુ ભટકે છે. હવે એને કોઈ પાછી લાવે પોતાના ઘરે? આનંદ ગંજી પોકાર કરી કરીને કહે છે, વાળો રે વાળો, એને કોઈ હવે પરઘણી ભણી એટલી દોટ મૂકી દીધી છે, મારી આત્માની સુંદરીએ હવે કોઈ એને ઘરમાં લાવો, આ બહુ ભટકી, આ ચારે બાજુ ભાન ભૂલીને ગઈ છે, એને પોતાના ઘરની ભાન નથી. એ વાળો રે કોઈ વાળો, પરમાત્માને પોકાર કરીને કહે છે, અમને અમારું સ્વરૂપ એનાથી અમે ભટકી ગયા છીએ. 14 રાજલોકમાં ભટકી ગયા, 4 ગતિ અને 84 લાખ યોની અને 6 કાયનો દેહ ધારણ કરી અને એમાં મમત્વ કરીને આ ક્યાંય ઠેકાણું નથી. પ્રભુ અમને ક્યાંક પાછા લાવો. સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનું, મારે તો મારા સહજ સ્વરૂપમાં સ્થિર થવું છે, ઠરવું છે, સ્થિત થવું છે. હું ભટકી ગયો છું, મને મારા ઘરની ભાન નથી, મને મારા દેશની ભાન નથી. સરનામું ભૂલેલો માનવી રઝળપાટ કર્યા જ કરે છે અનંતની, ક્યાં પહોંચવું છે એની પોતાને ખબર નથી. કોઈ પૂછે કે ભાઈ કોને શોધો છો, પણ ભાઈ હું તો મારું ઘર ભૂલી ગયો છું, ક્યાં જવું છે મને કંઈ ખબર નથી. કોઈ પોતાના ઘરે પહોંચેલાને પૂછ, એ તને બતાવશે. સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કયો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. રોજ પરમાત્માને સત્પુરુષોને વંદન કરીએ. તીર્થંકરના 4 નમસ્કાર અને સત્પુરુષના 4 નમસ્કાર ખૂબ ભાવપૂર્વક કરવા. આના જેવી કોઈ ઉત્કૃષ્ટ પ્રાર્થના નથી. કૃપાળુ દેવના શબ્દોથી પ્રાર્થના લખાયેલી છે, એટલે આપણે કંઈ લખવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. આપણે માત્ર ભાવથી બોલવાની જરૂર છે. શબ્દથી તો બોલીશું, આમાં ભાવ ભરવાના છે. સત્પુરુષ પ્રત્યેનો ભાવ, એવા સત્પુરુષ જો આ પ્રકારની એની એને વિચારણા કરી હોય, ભાવ કર્યા હોય, તો એવો પુરુષ જ એને પ્રાપ્ત થયા વિના રહે નહીં. જેની જેને કામના, જેવી જેની ચિંતના, એવું જ એને પ્રાપ્ત, જેવી જેની ભાવના તેવું તેને ફળ પ્રાપ્ત થાય. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. માગું છું પ્રભુ તમારા ચરણારવિંદ મારા હૃદયને વિશે સદા સ્થાપન રહો. રોજના દેવવંદનમાં બોલીએ છીએ તેમના ચરણારવિંદ મારા હૃદયમાં સ્થાપન રહો. આપની આજ્ઞામાં હું રહું, આપના ચરણમાં હું રહું, આપના શરણમાં હું રહું. કેમ કે આપની કરુણા છે એ નિષ્કારણ છે, અને જ્ઞાની પુરુષોની આવી નિષ્કારણ કરુણાનું ચિંતવન કરીએ, ઓહો પ્રભુ તમે તો જગતના જીવોને કેવો મુક્તિનો ઉપાય આપ્યો. અનંત જન્મારાથી દુઃખના ચક્કરમાં રહેલા જીવોને તમે શાંતિ અને સમાધિનું સુખ આપ્યું, અને બદલામાં શું તમારે જોઈએ? હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વદા, વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા આ નિષ્કારણ કરુણા. મારે કદાચ દેવું હોય તો તમારે ક્યાં જોઈ છે? હું કદાચ વિચાર કરું કે આપી દઉં એકવાર, તો જો કે આપે એવા ડાયા નથી, પણ સામે પુરુષ બેઠો છે કે છે કે કંઈ મૂંઝામાં ચિંતા કરમાં અમારે કાંઈ જોઈતું. પત્ર 332માં કૃપાળુ દેવે સરસ કહ્યું છે કે આરંભ પરિગ્રહ કેમ છૂટે, તો કે તારું જે છે એ તું જ્ઞાનીને અર્પણ કર, પછી કે જ્ઞાની એમાં કાંઈ રાખવાના નથી, પણ તારું મમત્વ છોડાવવાના છે. પણ આને ભય છે, નહીં ને રાખી લઈએ તો હું કદાચ ઓફર કરું કે લ્યો હવે આટલી મારી ભાવના છે, તો ઓલો કદાચ એમ કહે કે મુક્તો જા. તો જીવને હજુ જ્ઞાની પુરુષની નિષ્કારણ કરુણાનું ઓળખાણ થયું નથી. નિષ્કારણ કરુણા જ્ઞાની પુરુષોની એટલા માટે નથી થયું કે આ જ્ઞાની પુરુષ છે એનું એક લક્ષણ વિતરાગતા છે. એને હવે જગતના કોઈ પદાર્થ પ્રત્યેની કંઈ સ્પૃહા નથી, ન રાગ ન દ્વેષ. જે સંપૂર્ણ વિતરાગતા જેને વિશે વર્તે છે એ જગતના જીવોના જન્મ જરા મરણનો નાશ કરાવી શકે, કેમ કે એણે પોતાના જન્મ જરા મરણનો નાશ કર્યો છે. અને જન્મ જરા મરણ ત્યાં સુધી રહેશે કે જ્યાં સુધી કંઈ પણ જગતમાંથી એક પણ પરમાણુ પ્રત્યે લેવાની કંઈક અબડખા હશે, બળતરા હશે, તો એકવારે ગઈ વિતરાગતા આવી જગત પ્રત્યેની, તો જન્મ જરા મરણ થઈ શકે નહીં, શક્યતા નથી. જેને આ જગતમાંથી કંઈ જોઈતું નથી એને જન્મ ધારણ કરવો ન પડે.
હે જીવ ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ.
હે જીવ શું ઈચ્છસ, હે ઈચ્છા દુઃખ મૂળ, આ તમામ દુઃખનું કારણ હોય તો તારી ઈચ્છા છે. કંઈ ને કંઈ તને આ સુખની પ્રાપ્તિમાં બહારની શોધ છે, એટલે મેળવવાની ઈચ્છા છે, અને ઈચ્છા એ દુઃખનું મૂળ છે. કારણ કે અહીંયાથી સુખ મળે શકે નહીં, સુખ સ્વભાવમાંથી મળે, તું સુખ સ્વરૂપ છું. જ્યારે ઈચ્છાનો નાશ થશે ત્યારે તારી અનાદિની ભૂલ, આ મારી ભૂલ છે, એ ભૂલ જ્ઞાની પુરુષોના આશ્રય, ત્યારે ભૂલ રાખતો નહીં. હવે અર્પણ કરજે એને, એ કંઈ લેશે નહીં, ચિંતા કરીશ માં. એટલે એની નિષ્કારણ કરુણા પ્રત્યે, એની નિષ્કારણ કરુણાને યાદ કરજે. ઓહો, આવું જબરજસ્ત સામ્રાજ્ય જેને છોડી અને સિદ્ધપદ પ્રાપ્ત કર્યું છે, એને શું જોશે? મારો તણખલા જેવો વૈભવ જોશે? મારી કોઈ ચીજ વસ્તુમાં એ નજર નાખશે? નિષ્કારણ કરુણા છે, જ્ઞાનીનું ઓળખાણ નિષ્કાર.
કેવળ કરુણા મૂર્તિ છો, દિન બંધુ દિન નાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હા.
તમારું તો એક જ ઓળખાણ છે. પ્રભુશ્રી પાસે એક આવ્યો, બહુ ભીણો નહોતો, ભક્ત હતો. એને કહ્યું અગાસ આશ્રમમાં કે 20 દોરાનું રોજ તમે મને કહો છો આજ્ઞા લઈને રોજ પાઠ કરવા, પણ મને મારી પાસે તો આ 20 દોરા યાદ નથી રહેતા, મારું કામ નહીં. એમ કહો, એકાદો દોરો તું રાખ, તારા માટે 20 ને 19 છોડી દીધા. સાહેબ એ બહુ થાય છે, એક દોહરો પણ હું બોલી નહીં શકું, મારી એવી કોઈ સ્મૃતિ નથી, અને એવું કોઈ મારું જ્ઞાનનું જ ઉઘાડ નથી, કોઈ ક્ષયોપશમ નથી, એટલો બધો અંતરાય છે. તો એમ કહો, એક લીટી બોલજો કે કેવળ કરુણા મૂર્તિ છો, દિન બંધુ દિનનાથ. 2-3 વાર બોલાવ્યું પેલો કે આટલું તો મને આવડે, બસ મારે ભગવાનની વાત કરવી છે ને, બસ તો ભગવાન સાથે આટલું જ કહેજે કે કેવળ કરુણા મૂર્તિ છો, દિન બંધુ દિન નાથ. બસ તારા માટે આ બધું જ સ્વાધ્યાય આવી ગયો. અને આ ભાવ, અર્પણ ભાવ પ્રભુ પ્રત્યેના થાય, એમની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. તું રોજ ભગવાનની આવી સ્તુતિ કરીશ તો એમાંથી પણ તારો આત્મ સ્વભાવ પ્રગટ થશે. તારે કરવું જ શું, ગમે તે પ્રકારનું ગાઈને સ્તુતિ ભક્તિ ભજન કરીને કરવું જ શું? આત્માની જાગૃતિ કરવી છે, સ્વસ્વભાવ જોઈએ છે ને, બસ તો એની કરુણાને સ્તવ, એની નિષ્કારણ કરુણાને સ્તવ. તો કે એને સ્તવવામાં આત્મસ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પુરુષો, આવું જેનું મહાત્મ્ય છે તેવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન કરો. અમારા હૃદયમાં સદાય એવા પુરુષોના જ ચરણ રહે કે એમની નિષ્કારણ કરુણાને અમે નિરંતર સ્તવીએ, અને સ્તવનની એની સ્તવનામાં પણ અમારામાં આત્મ સ્વભાવ પ્રગટ થાય. આ સત્પુરુષનું મહાત્મ્ય, સત્પુરુષની ઓળખાણ અને સત્પુરુષનું મહાત્મ્ય. ઓળખાણ એ કે જન્મ જરા મરણાદિનો નાશ કરવાવાળો અને સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ જેનો છે તે એ સત્પુરુષ, અને ઓળખાણ એની એનું મહાત્મ્ય તો નિષ્કારણ કરુણા છે, જેને એના બદલામાં એણે આવો ઉપદેશ આપ્યો, આપણા ભવભવના ફેરા ટાણ્યા, અને સામે જેને કશું જ જોઈતું નથી, આવો નિષ્કારણ અને કરુણાશીલ છે. કરુણા છે જગતના જીવો પ્રત્યે જેને કરુણા છે. આત્મ સ્વભાવ પ્રગટશે. આ પહેલો નમસ્કાર, સત્પુરુષને નમસ્કાર કરવાનું ફળ. બીજો, જે છ પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ, તે જેના વચનને અંગીકાર કરીએ સહજમાં પ્રગટે છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. કેમ કે જેનો પ્રતિ ઉપકાર ન થઈ શકે એવો પરમાત્મ ભાવ તે જાણે કંઈ પણ ઈચ્છ્યા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી એવા જે સત્પુરુષ, તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કારો. આ બીજો નમસ્કાર છે. સત્પુરુષ તો એ જ છે, મહાત્મ્ય બતાવે છે. સત્પુરુષના મહાત્મ્ય સાથે એને નમસ્કાર. આ આપણી પ્રાર્થના, આ રોજની આપણી ઉપાસના, આ કૃતજ્ઞ ભાવ પ્રભુ પ્રત્યે પ્રગટાવો. આ સત્પુરુષ તો કે જે છ પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ, જેના વચનને અંગીકાર કરીએ સહજમાં પ્રગટે છે. પ્રગટવા માટે કેટલી વાર લાગે? સહજ પરિણામ કર. આ વચન એવા છે કે એમાં જે કહ્યું છે એ જ પ્રગટ થશે. જે કહ્યું છે એ જ પ્રગટ થશે. આત્મા ગાયો છે તો આત્મા પ્રગટ થશે. સત્પુરુષે શું ગાયું છે? આત્મા ગાયો તો તને આત્મા પ્રગટ થશે. જેના વચનને અંગીકાર કરીએ સહજમાં પ્રગટે, પછી એને પ્રગટાવવામાં તારે કાંઈ વાર લાગશે નહીં. વચન એના જોઈએ, પછી કે આપણા વચન અને મને આત્મા પ્રગટે તો કે એ નહીં પ્રગટે. એક, જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે. સાહેબ, આત્મા પ્રગટે, આત્મ સ્વરૂપ પ્રગટે તો થાય શું? જીવ નિર્ભય થાય. આ નિર્ભયતા, નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે. એકવાર નિર્ભયતા આવે, હું આત્મા છું એમ જાણ્યા પછી કોઈ જગતમાં કોઈ પરિબળ મને દુઃખી કરી શકે નહીં, ત્રાસ આપી શકે નહીં, મારી શાંતિ છીનવી શકે નહીં, મારું મૃત્યુ કરી શકે નહીં. અભય, સાત પ્રકારના ભય આ લોક અને પરલોકના, એમાંથી એક પણ ભય વિદ્યમાન ન રહે આત્મ સ્વરૂપ પ્રગટે એટલે. એક પણ ભય, નિર્ભયતા. નમો જીણાણમ જીય ભયાણમ, હે જીનેશ્વર તને નમસ્કાર છે, કારણ કે તમે અભય થયા છો અને જગતના જીવોને અભય બનાવો છો. તમે તો અભય છો. તીર્થંકર પોતાની ચર્યામાં પરિશાન ઉપસર્ગને સહન કરે ત્યારે કેનો ભય છે? મહાવીરને કેનો ભય છે? એની સાધના કાળમાં કોઈનો ભય નથી. પાર્શ્વનાથને કેનો ભય હતો? અરે, સૌ જગતના જીવો પોતપોતાનું કામ કરે, કમઠે ધરણેન્દ્રે ચ સ્વોચિતમ કર્મ કુર્વતી. જગતની અંદર કમઠ પણ છે ને ધરણેન્દ્ર પણ છે. સતત ઉપસર્ગ કરે છે, પ્રાણાંત ઉપસર્ગ કરે છે. એવો કમઠ છે, દ્વેષ ભાવથી ભરેલો, વેર ભાવથી ભરેલો, ક્રોધની અગ્નિથી સળગતો, પરમાત્માની ધ્યાન અને સમાધિને ભંગ કરવા માટે થઈને પોતાની બધી તાકાત જેને છોડી છે, એવો કમઠ પણ છે. અને પ્રભુના ગુણોથી અભિનંદિત થતો એવો ધરણેન્દ્ર છે, કે પ્રભુને જુદા જુદા સ્વરૂપે એની પ્રાણની રક્ષા કરવા માટે થઈને એ છત્ર છાયા કરી નાખે છે નાગની, જેથી કરીને કમઠનો કોઈ ઉપદ્રવ મારા પ્રભુને અસર ન કરે એવો છે. તો કમઠ પણ છે અને બીજી બાજુ આવી પ્રાણની રક્ષા કરવા માટે ઉદ્ધત થયેલો પરમ ભક્તિભાવ યુક્ત એવો ધર્ણેન્દ્ર પણ છે કે પ્રભુને નીચેથી ઉપર ધરતો જાય છે, જેમ જેમ પાણીના પૂર આવે અને ઉપર એ વરસાદની બોછારની અંદર નાગની છત્ર છાયા કરે છે, અને છતાં પણ પાર્શ્વનાથ તો અચલ છે, પોતાની સમાધિમાં સ્થિત છે, એને કોઈનો ભય નથી, ન કમઠનો ભય, તો કમઠ પ્રત્યે પણ એને દ્વેષ નથી, મહા ઘોર ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ જેને દ્વેષ નથી, અને પરમ ભક્તિથી સેવા કરનાર ધરેન્દ્ર પ્રત્યે પણ એને કોઈ રાગ નથી. સ્વોચિતમ કર્મ કુર્વતી, સૌ પોતપોતાની જે કાંઈ ઉચિતતા છે, યોગ્યતા છે, તે અનુસાર કર્મ કરે છે. કમઠ કમઠની પ્રકારે જે કાંઈ એની યોગ્યતા છે એ પ્રમાણે કામ કરે છે, અને ધર્ણેન્દ્ર ધર્ણેન્દ્રની જે યોગ્યતા છે એ પ્રમાણે કામ કરે છે. આ પાર્શ્વનાથ કેવા છે? નિશ્ચલ છે. સ્વોચિતમ કર્મ કુર્વતી, પ્રભુ તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રી એસ્તુવા. હેમચંદ્રાચાર્ય શ્રી ભગવંત પાર્શ્વનાથ ભગવાનની પ્રાર્થના કરીને નમસ્કાર કરતા કહે છે, હે પાર્શ્વનાથ, તને નમસ્કાર કરું છું કારણ કે તારી મનોવૃત્તિ છે તુલ્ય છે, બંનેમાં તુલ્ય છે. શત્રુ કે મિત્ર ગમે તે કરે, તુલ્ય મનોવૃત્તિ, આવું જ એક સ્વરૂપ છે. કૃપાળુ દેવે પોતાના ચિત્રપટ માટે વિરમગામના સુખલાલભાઈએ કહ્યું કે ભગવાન, તમે વઢવાણ કેમ્પમાં જે બે મુદ્રા આપી, એક જીન મુદ્રા અને બીજી કાયોસર્ગ મુદ્રા, આ પ્રભુએ પોતે જાતે બહાર આવીને સ્ટુડિયોમાં જઈને આપી છે જગતના જીવોને એક આલંબન માટે. તો કે આ મુદ્રા આપી છે, તો તે વખતે એ અંગે કંઈ તમારે કહેવાનું છે? તો કે કહેવાનું બીજું કંઈ નથી, પણ પાર્શ્વનાથ ભગવાને જે ભાવ ધારણ કર્યા હતા કે કમઠ પ્રત્યે પણ કોઈ દ્વેષ નહીં અને ધર્ણેન્દ્ર પ્રત્યે કોઈ રાગ નહીં, એવો જે સમત્વ અને સમતાના ભાવ હતા, એવા જીન પ્રતિમાના ભાવ અમે અમારી મુદ્રામાં આપવા પ્રયત્ન કર્યો છે, અને આ ભાવ આપ્યા છે, સમતાના સાગર છે. આવી એમને આ પોતાને જગતના જીવોને અવલંબન માટે આપ્યું છે. તો કે છે એવું, એ પ્રગટવાથી આત્મસ્વરૂપ પ્રગટે તો સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થાય. એક વાર આત્મસ્વરૂપ પ્રગટે તો આત્માની પ્રગટીકરણ એની અભિવ્યક્તિનું સ્વરૂપ છે આનંદ, પ્રસન્નતા. બસ આનંદ આનંદ આનંદ, પ્રસન્નતા પ્રસન્નતા. એને જગતમાં ગમે તે વસ્તુ પછી બહારના દુનિયામાં બધા પૂતગઢ પરિવર્તનો જે થતા હોય થાય, એને કોઈ હર્ષ શોકના પરિણામ થાય નહીં, ખેદના પરિણામ થાય નહીં, એ સદા આનંદિત 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 જ રહે. આ આત્મસ્વરૂપ પ્રગટવાનું લક્ષણ છે. જેને આત્મસ્વરૂપ પ્રગટ્યું છે તેના જીવનમાં ક્યાંય ખેદના પરિણામ ન હોય, કોઈ રંજ બુદ્ધિ ન હોય, એ નિરંજન થાય, રંજિત ભાવ ત્યાં સંભવી શકે નહીં. કેવી ઓળખાણ આપે છે આપણને કે આત્મસ્વરૂપ જેને પ્રગટ્યું છે. વિચાર કરજો પેલા કે ગુણ પ્રગટ્યો છે. આનંદ ગંજી કે ને, ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું, પૂજા ખંડિત એ કપટ રહિત થઈ આત્મ અર્પણ રે. આનંદ ઘન પદ રે ઋષભજિનેશ્વર પ્રીતમ મારો. તે જો પ્રભુની પૂજા કરી હોય ને તો એનું પૂજનનું ફળ ચિત્તની પ્રસન્નતા છે, તો તારી પૂજા અખંડિત છે. નહીં તો પૂજા ખંડિત છે. સેનાથી? વિભાવથી ખંડિત છે, રાગ દ્વેષના પરિણામથી ખંડિત છે. કારણ કે પ્રસન્નતા જે ઉત્પન્ન થવી જોઈએ, આત્મસ્વભાવ પ્રગટ થાય ત્યારે આનંદ થાય, એમ આવી આત્મસ્વભાવ અંગેની સ્તવના, ભક્તિ, સ્વાધ્યાય, ચિંતન, વ્રત, જપ, તપ કંઈ પણ કરવામાં આવે આત્મકલ્યાણ અર્થે, તો એની પરિણતિ પ્રસન્નતામાં આવવી જોઈએ, ચિત્તની પ્રસન્નતા જોઈએ. એ સોગીઓ બની જાય, એક તપ કર્યું હોય ને આ હવે કાલ ક્યારે પડે, આ સ્વાધ્યાય કર્યા આ હવે તો બંધ થતા નથી, આ ભક્તિ જુઓ ને કેટલું લાંબુ ઊંઘ આવે છે, હવે ચિત્ત પ્રસન્નતા નથી, તને હજી અંદરથી એ ભાવ પ્રગટ્યા નથી, ખંડિત છે જગતના વિચારમાં તો વયો ગયો એટલે થયું, પૂજા અખંડિત છે, કપટ રહિત થઈ આત્મ અર્પણારે. સાહેબ આવી પ્રસન્નતા ક્યારે આવે અને આવી અખંડિત ભક્તિ કેમ જાગે? તો કે કપટ રહિત થઈ આત્મ અર્પણારે. પેલા કપટ રહિત થા, આપણે એમ થાય હું કપટવાળો છું, તો કપટવાળો જ છો. સામાન્ય લોકો ન સમજી શકે પણ જ્ઞાનીએ પકડી લીધા કે સંસારના અનેક પ્રકારના ભાવોમાં તારું ચિત્ત જે ફરે છે એ કપટ નહીં તો બીજું શું, અહીંયા બેઠો છું જાણે લાગે કે મોટો ભક્તિ કરસ અને અંદર ભાવ બીજા કરસ તો કપટ નહીં તો શું, કપટ એટલે બહાર કાંઈ ને મનમાં આ કપટ. તો કે જો તારા પ્રસન્નતા જોતી હોય, જો અખંડિત ઉપાસના જોઈતી હોય તો કપટ રહિત થઈ આત્મ અર્પણારે. જો ત્યારે ભક્તિ કરવી હોય, તીર્થયાત્રા કરવી હોય, પ્રભુ પૂજન કરવું હોય, ગુરુવંદન કરવું હોય, જ્યારે જે કરવું હોય કરજે, પણ કરજે કેવી રીતે? કપટ રહિત થઈને આત્મ અર્પણતા, અર્પણ થઈને કરજે. અર્પણતાનો ભાવ ન હોય, આજ મારે અહીંયા જવું છે ને મોડું થશે ને પૂજા કરવા છૂટકો નથી, દોડાદોડ કરતો જાતો નહીં, તેવી પૂજા બંધ કરજે. ભગવાન કહેશે માન્ય છું, કેમ કે આજ તું વિભાવમાં છું, તારી પૂજા અમને માન્ય. પણ મનની અંદર કપટ રાખીને પ્રભુ પાસે જશો નહીં, કોઈ આરાધના કરશો નહીં. કપટ રહિત થઈ આત્મ અર્પણારે આનંદ ઘનપદ રે. પ્રભુએ તો શું અદભુત વાત મૂકી છે. તો કે છે કે તેને સર્પણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. આવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા શું કરવી? કારણ કે જેનો પ્રતિ ઉપકાર ન થઈ શકે એવો પરમાત્મ ભાવ તે જાણે કંઈ પણ ઈચ્છ્યા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો. એણે શું આપ્યું? પરમાત્મ ભાવ. આ જીવને કદી અનેક ભાવ જીવ કર્યા છે, પિતાનો ભાવ, પુત્રપણાનો ભાવ, સંબંધપણાનો ભાવ, માતાપણાનો ભાવ, પત્નીપણાનો ભાવ, કેટલા ભાવ આ જગતમાં અનંત પ્રકારના કર્યા છે. અરે પરમાત્મા ભાવ, હું પરમાત્મા છું, આવો ભાવ કેદી મેં કર્યો? મને તો કોઈ આપ્યો નથી. સૌએ કીધું કે તમે એને ઓળખ્યા નહીં, તમે એના કાકા થાવ મજા આવી ગઈ, તમે એના દાદા થાવ ભલે ઉંમર તમારી નાની, પણ આ ભક્તપણ જોઈ ને તો એના બાપને બે બૈરી હતી ને, એટલે બોલો છોકરો નાનો અને તું એનો દાદો હતા, આ ફૂલાય છે, ઉલાય ફૂલાય છે. કારણ કે આવા ભાવ જ એને મળ્યા જગતની અંદર. હું દાદો છું ને, મામો છું ને, આ વેવાય થાવ ને, તમે મામાજી થાવ ને, તમે કાકાજી થાવ ને, રેવા દે ભાઈ. તને જ્ઞાની પુરુષે આપ્યો કે તારો પરમાત્મા ભાવ, તું પરમાત્મા છો. ઓહો, જેણે પરમાત્મા ભાવ મને આપ્યો, છ પદની સ્થાપના કરીને જેને મને કહ્યું કે તું છો મોક્ષ સ્વરૂપ, આવું કહેનાર કોણ? આ જગતમાં બધાય મને કોઈ પાપીઓ કીએ, કોઈ ધર્મી કીએ, કોઈ કાંઈ કીએ, કોઈ કાંઈ કીએ, કોઈ ઉપકારી કીએ, કોઈ અવગુણી કીએ, કોઈ વાંધા બચકાળો કીએ, કોઈ કજિયારો કીએ, આવું તો જગતમાં બધું બન્યું. પણ આ કરુણાની મૂર્તિ કહે છે તું છો મોક્ષ સ્વરૂપ, તું સ્વયં પરમાત્મા છો, સર્વ જીવ છે સિદ્ધ સમ. અરે જગતમાં જ્યાં જ્યાં જીવ તત્વ છે, જીવ દ્રવ્ય છે, સિદ્ધ સમાન છો, બધી જ શક્તિ નિહિત છે. હે જગતના જીવો, તમે તમારા સ્વરૂપને ઓળખો, તમે તમને પામો, સેલ્ફ રિયલાઇઝેશન, આત્માને ઓળખો. રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યોઆ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દે, તું પરમાત્મા થઈ જઈશ. આવો પરમાત્મ ભાવ મને કેવળ નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, આની શું કિંમત? કિંમત કાંઈ નથી. તું છો જ એ મારે તને આપવું છે, અમારે ક્યાં કઈ નવું આપવું છે? તું નથી તારી પાસે છે એ છોડી દે, તું નથી એ તે જે રાખ્યું છે એ તું છોડી દે, પણ તું છો એ અમે આપીએ છીએ. પરમાત્મા ભાવ જેમણે કંઈ પણ ઈચ્છ્યા વિના કરુણાશીલતાથી આપ્યો અને છતાં પણ
આ મારો શિષ્ય છે. આ આપ્યા પછી મારા પણ હું કર્યું, આપણે એક ચીજ કોઈને આપી જોઈએ જોઈ. સતત એમ ના રખાવે, એને એમ વપરાય, તે આપી દીધું પછી ચિંતા મુકરે. છૂટતું નથી મમત્વ, છૂટતું નથી. વસ્તુ દીધી છે પણ જ્યારે જાય ત્યારે જુએ છે કે મેં આપેલી વસ્તુ ક્યાં છે, કેવી રીતે છે, સાચવે છે કે નહીં, વાપરે છે કે નહીં, વાપરે છો તો કેવી રીતે વાપરે છે. અરે ભાઈ કોની વસ્તુ, તું કેની વાત કરસ, તે આપી દીધી ને? આપી દીધી પણ હજુ મમત્વ, મોહ, બુદ્ધિ, મૂર્છા ગઈ નહીં. તો આણે તો કે છે કે અમે તને આ મારો શિષ્ય છે, ઓબ્લિગેશન નહીં કોઈ, મેં તને આપ્યું, એને કઈ ખબર નથી, અમે જ બધું કીધું. એવું ઓલો જીવે ત્યાં સુધી કે બિચારો નાનો છોકરો હોય, કોલેજમાં જતો હોય ને ક્યાંક ક્યાંક મદદ કરી હોય તો ઓલો પછી સાહેબ થાય તો કે તને ખબર છે દીદી, તને કાંઈ ભાન નહોતું ને તે, પણ 50 વર્ષ પહેલાંની માંડમાં ને હવે તેથી મારું કરમ માકવું હતું અને કદાચ તને હરખું હતું, તે કદાચ કંઈક મદદ કરી હોય, પણ એને ક્યાં સુધી ગાવું છે? ઓલા મુલા જેવું છે, મુલાને તળાવમાં ડૂબતા હતા તો ઓલા એક ભાઈ આવીને જરા હાથ પકડી લીધો, પણ પછી તો મુલા કે જ્યારે મળે ત્યારે, મુલા જીવો જો હું ન હોત ને તો તમે તે બી ડૂબી ગયા હતો, જો હું ન હોત ને મેં તમારો હાથ ન જાયેલો હોત ને તો તમે અત્યારે ન હોત. આ 2-4 વર્ષ સુધી સાંભળી સાંભળીને મુલો કે હાલ હવે એક બી લઈ ગયો તળાવ, હમણાં તો ધક્કો માર, મારે મરી જવું. આ તારું કેવું થી સાંભળવું કે તારા કારણે હું બચી ગયો કે મારા આયુષ્યના કારણે હું બચી ગયો? પણ મુલાને કોણ સમજાવે? જગતના જીવો આપણે એમ જ માનીએ છીએ, કોઈને હોશિયારા બનાવવા, કોઈને લાચાર બનાવવા. પોઝિટિવનેસ કે છે, એને સેન્સ ઓફ પોઝિટિવનેસ. કોઈને કંઈ પણ વસ્તુ કહીએ એટલે જાણી મારો થઈ જવો છે, બસ એ આપણને પાણી પૂછીને પાણી પીએ. અરે શું કામ પણ આવો ભાવ આપણો કેટલો ક્ષુદ્ર, કેટલો નિકૃષ્ટ. તો કે છે આ સત્પુરુષની મહાનતા કેવી છે કે પરમાત્મા ભાવ આપવા છતાં જેણે કદી અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે, મેં એને પરમાત્મા ભાવ આપ્યો અથવા તો ભક્તિનો કરતા છે માટે મારો છે, એને બરોબર ખબર છે ને મારી ભક્તિ કરે છે, પણ ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી. જુઓ મહાનતા, આટલા આટલા મહાપુરુષો ગયા, તીર્થંકરો થયા, કેવડીઓ થયા, એણે અનંત જીવોનો ઉદ્ધાર કર્યો હશે, પણ ક્યારે એણે કોઈ જીવ આ મારો એવું પણ આનો ક્યાંય સંબંધ તમે જોયો? લોકોએ કહ્યું કે ભગવાન મારા, ભગવાને કીધું કે તું મારો, ભક્તિનો કરતા છો માટે મારો. કેમ કે એ મારાપણું એનામાં સંભવે નહીં, એનામાં તો સર્વજીવ પ્રત્યે સંભાવ હોય. એટલે મહાવીરને તો ગૌતમ અને ગોસાળામાં ભેદ ન હોય એ વાત પકડાવી જોઈએ. એ જ મહાવીર છે કે જેને ગૌતમ અને ગોસાળામાં ભેદ નથી. તો કે છે એમ કદી જોયું નથી એવા જે સત્પુરુષ, કેવો મહાન છે મારો ભગવાન, મારો પ્રભુ.